આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મદુરાઈમાં 4,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગલ્ફ દેશોના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ બાદ અનેક દેશોમાં વિરોધ પ્રદર્શનો થયા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે એઆઈ, સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગની ત્રિપોટી ભારતનો ઝડપી વિકાસ સાધશે. ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ જીએસટીમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં 8.1% વધારો. અને આઈસીસી પુરૂષ T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં કોલકાતાના ઇડન ગાર્ડનમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે મેચ શરૂ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના મદુરાઈમાં 4,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યા. આ પ્રોજેક્ટ્સમાં કુંભકોણમ, યેરકોડ અને વેલ્લોર ખાતે 3 નવા આકાશવાણી એફએમ રિલે ટ્રાન્સમીટરનો સમાવેશ થાય છે. આ ટ્રાન્સમીટર પ્રાદેશિક કવરેજને વિસ્તૃત કરશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં જાહેર પ્રસારણ સેવાઓની પહોંચ વધારશે. એનડીએની રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો કાર્યક્રમ તમિલનાડુની વિકાસયાત્રામાં એક ગૌરવપૂર્ણ પ્રકરણ છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવશે, અર્થતંત્રને વેગ આપશે, રોજગારીનું સર્જન કરશે અને લાખો લોકોના જીવનમાં બદલાવ લાવશે. ખેડૂતો માટે બજારો સુધી પહોંચવા માટે વધુ સારો રસ્તો, પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે સરળ મુસાફરી અને વ્યવસાયો માટે ઝડપી પરિવહન પૂરું પાડશે. પ્રધાનમંત્રીએ તિરુપ્પરમ કુંદ્રમમાં અરુલમિગુ સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્ની આવતીકાલે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. બંને નેતાઓ ભારત કેનેડા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ વેપાર અને રોકાણ, ઉર્જા, મહત્વપૂર્ણ ખનીજો, કૃષિ, શિક્ષણ, સંશોધન અને નવીનતા અને લોકોથી લોકોના સંબંધો સહિતના મુખ્ય સ્તંભોમાં ચાલી રહેલા સહયોગનો પણ અભ્યાસ કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે પ્રદેશમાં વધી રહેલા તણાવ વચ્ચે અનેક ગલ્ફ દેશોના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી હતી, જેમાં વાતચીત અને રાજદ્વારી દ્વારા તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડોક્ટર એસ જયશંકરે યુએઈના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહિયાન સાથે ગલ્ફમાં વિકસતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે ભારતીય સમુદાયના કલ્યાણ માટે તેમના યુએઈ સમકક્ષની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. ડોક્ટર જયશંકરે સાઉદી અરેબિયાના વિદેશમંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાદ સાથે ગલ્ફમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રાદેશિક શાંતિ અને ભારતીય સમુદાયની સલામતીમાં ભારતના હિત પર ભાર મૂક્યો હતો. વિદેશમંત્રીએ કતારના વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ અલ થાનેને પણ ફોન કર્યો હતો. ડોક્ટર જયશંકરે બહેરીનના વિદેશમંત્રી ડોક્ટર અબ્દુલ લતીફ બિન રશીદ અલ ઝયાની સાથે પણ પ્રદેશમાં બની રહેલી ઘટનાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. વિદેશમંત્રીએ તેમના કુવૈતી સમકક્ષ શેખ જરાહ જાબેર અલ અહેમદ અલ સબા સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે તેઓ ભારતીય સમુદાયના કલ્યાણ માટે કુવૈતના વિદેશમંત્રીના આશ્વાસનની કદર કરે છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ બાદ ઘણા દેશોમાં મોટા પાયે શોકસભા અને વિરોધ પ્રદર્શનો થયાના અહેવાલ છે. તેહરાન અને અન્ય ઈરાની શહેરોમાં લાખો લોકોએ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના નેતાનો શોક મનાવ્યો હોવાના અહેવાલ છે. ઇસ્ફહાન અને જાનજાનમાં શેરીઓમાં ભીડ થઈ હતી. બદલો લેવાના પ્રતિકાત્મક સંકેત તરીકે ઈરાનમાં ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળ જામકરણ મસ્જિદના ગુંબજ પર લાલ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. બગદાદમાં લોકો શોક વ્યક્ત કરવા માટે શેરીઓમાં ભેગા થયા હતા. ભારતમાં પણ દિલ્હીમાં ઈરાન કલ્ચરલ હાઉસની બહાર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં સિયા સમુદાયના સભ્યોએ શ્રીનગરમાં ભારત અને પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી નિરીક્ષક જૂથના મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરનો ત્રિપોટી ભારતના ઝડપી વિકાસના આગામી તબક્કાને આગળ ધપાવવા માટે તૈયાર છે. આજે ગુજરાતના ગાંધીનગરમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2024ના ઉદઘાટન પ્રસંગે બોલતા શ્રી વૈષ્ણવે સેમિકોન એકની સફળતા પર પ્રકાશ પાડતા કહ્યું કે ભારત પહેલાથી જ 10 ઉત્પાદન પ્લાન્ટ સુરક્ષિત કરી ચૂક્યું છે. મંત્રીએ ભાર મૂક્યો કે સેમિકોન 2.0 હેઠળ નવી પ્રાથમિકતા એક મજબૂત ડીપટેક સ્ટાર્ટઅપ વાતાવરણ બનાવવા માટે અને જાપાન જેવા દેશોમાં જોવા મળતા પાયાની જેમ સમગ્ર ઉત્પાદન શૃંખલાનું સ્થાનિકીકરણ કરવાની છે. મીડિયા સાથે વાત કરતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે 10 સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી પહેલા પ્લાન્ટનું ઉત્પાદન ગઈકાલે શરૂ થયું હતું અને 2026ના અંત સુધીમાં 3 વધુ પ્લાન્ટ કાર્યરત થશે.
જિસ તરહ કા ઇકોસિસ્ટમ ભારત મે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી કે લિયે બન રહા હે ઉસમે ગુજરાત કા બહોત બડા યોગદાન હે. ઇસકે લિયે મે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી કો બહોત ધન્યવાદ દેના ચાહુંગા. ઉનકે કર્મયોગી વાલે નેચર સે બહોત અચ્છા કામ તેજી સે હો રહા હે.
અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ગુજરાતના મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મળીને આજે ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સના ઉદઘાટન સત્ર દરમિયાન વૈજ્ઞાનિક ટેકનોલોજી અને નવીનતાની નીતિ 2026-2031નું ઔપચારિક અનાવરણ કર્યું હતું.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
ગુડ્સ અને સર્વિસ ટેક્સ GST વસૂલાત આ વર્ષે ફેબ્રુઆરીમાં ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં 8.1% વધીને 1,83,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2025માં કુલ GST આવક 1,69,000 કરોડ રૂપિયાથી વધુ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં સેન્ટ્રલ GST વસૂલાત 37,473 કરોડ રૂપિયા અને સ્ટેટ GST 45,900 કરોડ રૂપિયા હતી. ઇન્ટીગ્રેટેડ IGST વસૂલાત 1,00,000 કરોડ રૂપિયાથી વધુ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાગપુરમાં એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના પ્રિયજનો ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાતરી આપી કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે. શ્રી મોદીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2,00,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. તેમણે ઉમેર્યું કે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. અલ ખામેનીની હત્યા બાદ વરિષ્ઠ ધર્મગુરુ આયાતુલ્લા અલીરેઝા અરાફી ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર તરીકે સેવા આપશે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ઈરાનની બંધારણીય પ્રક્રિયા હેઠળ અનુગામીની પસંદગી ન થાય ત્યાં સુધી ફરજ બજાવવા માટે જવાબદાર અસ્થાયી નેતૃત્વ પરિષદના ન્યાયશાસ્ત્રી તરીકે આયાતુલ્લા અલીરેઝા અરાફીની નિમણૂક કરવામાં આવી છે. ICC પુરૂષ 2020 વર્લ્ડ કપ ક્રિકેટમાં સેમીફાઇનલમાં સ્થાન બનાવવા માટે અત્યારે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રસાકસીભરી મેચ શરૂ થઈ છે. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ વેસ્ટઇન્ડિઝે 11.1 ઓવરમાં 1 વિકેટે 100 રન કર્યા છે. આજે બપોરે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી અન્ય મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને 5 વિકેટે હરાવ્યું છે. વિદેશ મંત્રાલયે લેબનોનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે એક સલાહ જારી કરી છે, જે પ્રદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેબનોનમાં ભારતે પોતાની સલાહમાં કહ્યું છે કે બધા ભારતીય નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ, સતર્ક રહેવું જોઈએ અને સલામતી અને કટોકટી પ્રક્રિયાઓનું પાલન કરવું જોઈએ. પાકિસ્તાનના કરાંચીમાં હિંસક અથડામણમાં 10 લોકો માર્યા ગયા છે. US કોન્સ્યુલેટ તરફ કૂચ કરી રહેલા વિરોધીઓનો સામનો કરતી વખતે પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મદુરાઈમાં 4,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગલ્ફ દેશોના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ બાદ અનેક દેશોમાં વિરોધ પ્રદર્શનો થયા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે AI, સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગની ત્રિપુટી ભારતનો ઝડપી વિકાસ સાધશે. ગુડ્સ અને સર્વિસ ટેક્સ GST ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં 8.1% વધારો. અને ICC પુરૂષ T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં કોલકાતાના ઈડન ગાર્ડનમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે મેચ શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.